प्रवचन नंबर 13 तारीख 3/9/87 समयसार गाथा 11 परिसण पर्व 43 मिनिट।
કશાય હોય રાગ અને દ્વેષ ને જીતી ને અંતર્મુખ થઈને જ્યાં ઈચ્છા રોકાઈ જાય છે અને સ્વરૂપમાં લીનતા પ્રકટ એવી વિકરાગી દશાને પરમાત્મા તપ કહે છે. અને એ તપ નિંદ્રા છે, વિકરાગ ભાવ નિંદ્રાનું કારણ છે. શુભદાનું જે ઉપવાસ છે, સમ્યક જ્ઞાનરૂપી દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપને જાણીને, વસ્તુ સ્વરૂપને જાણવાની દ્રષ્ટિ સમ્યક છે, સમ્યક જ્ઞાનમાં જ વસ્તુ કેવી છે તેવી જાણી શકાય છે. વસ્તુ સ્વરૂપને જાણીને તેમાં લીન થતા, જો ચારિત્રિક તપની વાત કરે છે, તેમાં લીન થતા આત્માનો સ્વભાવ જાણવામાં આવ્યો હોય એમાં લીન થવાય. આત્માનો સ્વભાવ જ લક્ષમાં નથી તો લીન શેમાં થવું? એ તો રાગમાં અનાદિકાળથી લીન થઈ ગયો છે. વસ્તુ સ્વરૂપને એટલે આત્માના જ્ઞાનારૂપી પરમાત્મા દેવને જાણીને તેમાં કે આત્માના સ્વભાવમાં એકાગ્રતાની લીન થતા ઈચ્છાઓ અટકી જાય છે. ઈચ્છાઓનો સર્વથા અભાવ થતો નથી, નીચલી ભૂમિકામાં ઈચ્છાઓ અટકી જાય છે. તે તપ છે, ઈચ્છા નિરોધને તપ કહેવામાં આવે છે. કર્મબલો તેનાથી નાશ થાય છે. જે ભાવથી શુદ્ધ શુક્રો બંધાય તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી જ્ઞાન દર્શનની શુદ્ધિ માટે પ્રત્યે કર્મનો ક્ષય થાય તેને પરમાત્મા તપ કરે છે. એ તપ આત્માનું વિકરાગી ચારિત્ર છે. એ તપ એ ચારિત્રનું બીજું નામ છે. નિશ્ચયથી તો વિકરાગ ભાવનું એક જ પ્રકારનું તપ છે. એવા નિશ્ચય તપની ઓળખાણપૂર્વક જ્યાં પૂર્ણ વિકરાગ ભાવ થાય ત્યાં શુભ રાગનું વ્યવહાર હોય છે. ઉપવાસ આદિ પાંચ પ્રકારના તપ છે. તે વ્યવહાર તપના સામાન્યપણે બે પ્રકારે છે, એક બાહ્ય તપ અને બીજો અભ્યંતર તપ. તથા વિશેષપણે અણસણ, ઔદર્ય, પ્રતિકૃષ્ણ ધ્યાન, રસ પરિત્યાગ, સયાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, વિસર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન એ પાપ તપના છે. તેમાં પહેલા છ પ્રકારો બાહ્ય તપના ગયો છે અને પછીના છ પ્રકારો અભ્યંતર તપના ગયો છે. એ ધ્યાનમાં રાખવું કે આ બધાય પ્રકારના તપ સમ્યક દર્શનને સંજ્ઞાન પછી લો છો હોય તો તેને વ્યવહાર કહેવાય, અને સમ્યક દર્શન વિજ્ઞાનના તપ હોય તો તેને શુભ રાગ કહેવાય, વ્યવહાર ન કહેવાય. સમ્યક દર્શન વગર કે સ્વાધ્યાય જે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. અરે સમ્યક દર્શન વગર કાય ક્લેશ, વણસણ, ઉપવાસ, સ્વાધ્યાય વગેરે કરે જીવ તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. ઉત્તમ તપ એ સમ્યક ચારિત્રનો ભેદ છે. સમ્યક ચારિત્ર સમ્યક દર્શન વગર હોતું નથી. પાપનું તો ઈચ્છા આત્મ સ્વભાવમાં નથી. ઈચ્છા રહી સ્વિચ્છા એવું નિર્મળ ચૈતન્ય સ્વરૂપને હોય છે. તેના અનાકુળ આનંદના અનુભવમાં લીન થતા વિદ્રાગી ભાવથી આત્મા શોભી ઉઠે છે. એનું નામ તપ છે. એવું તપ મુક્તિનું કારણ છે. એ ચારિત્રો મેં તપ કર્યો એ તપ સમ્યક દર્શનરૂપ હોય છે. અને સમ્યક દર્શનની પ્રગતતા કેમ થાય છે એ સમયકાળમાં કહ્યું કે પોતાના નાયકનો અનુભવ લઈએ, પર્યાયના ભેદનું લક્ષ ખૂટી જાય અને દ્રવ્યનું લક્ષ આવે, તેને ડિફિકલ ધ્યાનમાં આત્માનો આનંદ આવે તેને સમ્યક દર્શન પ્રગટ થઈ દેવામાં આવે છે. એની વ્યાખ્યા ઇતિહાસ ગાથામાં આપણે સ્વાધ્યાય ચાલે છે. એનો ભાવ ભાવાત્મા એમ કહ્યું કે હવે સામાન્ય જે વસ્તુ છે અને પર્યાયને અમે અવસ્તુ અવિદ્યમાન અસંખ્યાત કહ્યું હતું, તો કોઈ એ પર્યાય જ્ઞાનના નહીં માટે પણ નથી, સર્વથા અભાવરૂપ છે એમ જો કોઈ માને તો તેને જ્ઞાનનો દ્રોહ કયો કહેવામાં આવે છે. જે જ્ઞાનનો દ્રોહ કરે છે તેની દ્રષ્ટિ કદર થતી નથી, પણ આત્મનુભવ પ્રકાર એ અભેદને જાણનારું જ્ઞાન વ્યક્ત થાય છે એમ ભેદને જાણનારું જ્ઞાન પણ એ તત્ક્ષણ પ્રગટ થાય છે. એ જ્ઞાન પર્યાયના ભેદોને જાણે છે. સાધકનું જ્ઞાન નિશ્ચય નક્ષત્રના પરિણામ જેટલી માત્રામાં શ્વાસિત હોય એને તે પ્રકારે જાણે, પરાશિત વ્યવહાર નક્ષત્રના પરિણામ જે પ્રકારે ઉત્પન્ન થાય તે પ્રકારે તેને જાણે અને એના નિમિત્તોને પણ જ્ઞાન કે તેમ જાણે છે. પરિણામને જાણે, પરિણામને કરતો નથી. વિજ્ઞાનની ગાથા પછી બારમી ગાથા હોય છે, તેથી કહ્યું કે વેદો પ્રકારો પુરસ્થાનના ભેદો એ જ્ઞાનમાં ધ્યેયપણે ગણાય છે, પણ એ ધ્યાનમાં ધ્યેયપણે નથી. ધ્યેય તો સામાન્ય છે અને જ્ઞાનનું ધ્યેય તો વિશેષ છે, અને ધ્યેય યુગ જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આ બધા પ્રકારો ત્રણેય પ્રકારો આત્માને આત્માના અનુભવની દશાના કાળમાં ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે. એ બધા ભેદો ભાવશુદ્ધ જ્ઞાનના છે. નિશ્ચય વ્યવહારને પ્રમાણ ત્રણેય માટે દ્રવ્ય નિયમ છે એનું આશ્રય કરતા જે પરિણામ પ્રગટ થાય એને પણ જાણે, પણ પરિણામને જાણવા માટે પણ કાઢી નાખે. આશ્રય માટે અધિકાર છે તો બરાબર છે, પણ પૂર્ણ અવસ્થા ન પ્રગટ થાય ત્યાં સુધી જ્યાં જે સ્થિતિ પોતાની હોય એ સ્થિતિને ગુણને ગુણરૂપ જાણે, દોષને દોષરૂપ જાણે, અને સ્વભાવમાં ઠરતા આ દોષ પણ ટળી જશે એટલે દોષને ટાળવાનો ઉપાય પણ એના હાથમાં આવી ગયો છે કે અલ્પકાળમાં દોષ ટળી અને પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થાય છે. એ પર્યાયના દોષને સ્વીકાર જ કરે નહીં, સમય દ્રષ્ટિ નથી. પર્યાયમાં દોષ છે એમ જ્ઞાની સાધક જાણે છે. અમારી નબળાઈથી અમારા સ્વરૂપમાં લીનતા થતી નથી. થોડી લીનતા છે કે વિતરાગતા છે અને થોડો વેદાશ્રી કે પરાશ્રી ગ્રાહક થાય છે, એ પણ પર્યાયમાં પર્યાયનો દોષ છે. અને એ દોષ પણ ટાળવા જેવો છે, રાખવા જેવો નથી. અને કેમ ટળે એ ચાવી એના હાથમાં આવી ગઈ છે કે સ્વરૂપમાં લીન થતા આ રાગ ટળશે, અવશ્ય ટળશે. શ્રદ્ધામાં તો એનો નિષેધ છે, પણ જ્ઞાનના જ્ઞેય પણ એ સ્વીકાર કરે છે કે સ્વરૂપમાં લીન થતા રાગ ટળી જશે. એવા અભેદના જ્ઞાનપૂર્વક ભેદનું જ્ઞાન અથવા પ્રમાણથી ભેદાભેદનું જ્ઞાન શુદ્ધ જ્ઞાનીને સાધકને અવશ્ય હોય છે. એમ જો ન માને તો અન્ય મતી જેમ પર્યાયની અવસ્તુ કે છે વેદાંત રૂપાળા એવો વિખ્યાતનો દોષ કરે લાગશે માટે સંભાળજે. જ્ઞાનની ગાથામાં વ્યવહાર ઉતાર થયો છે એ તો આશ્રય છોડાવવા માટે, અહમ બુદ્ધિ છોડાવવા માટે થયો હતો. એનો અર્થ એમ નથી કે બિલકુલ પર્યાય જ નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય છે એમ આશય સમજવો નહીં. જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું, તે એમ સમજીને સ્વભાવ તરફ વળી જવું. સ્વભાવ તરફ વળતા અનુભવ થાય, અનુભવ થતા અનુભવમાંથી બહાર નીકળતા પોતાની પરિણામની પરિણતિની જે સ્થિતિ હોય એને બરાબર જ્ઞાનમાં હોય છે. જ્ઞાનીને માટે અવસ્તુ માયારૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ રહેવાની વસ્તુ કહે છે એવું ઠરે. સંકેતની સરળતા એકાંત શુદ્ધ નહીં ના પક્ષરૂપ, શુદ્ધ નહીં તો પ્રગટ નથી થઈ, પણ હું શુદ્ધ છું, અભેદ છું, એક છું. પર્યાય મારામાં નથી, પર્યાય તારામાં નથી, વાત તો સાચી, પણ પર્યાય પર્યાયમાં છે કે પર્યાય પર્યાયમાં નથી. જ્યાં પર્યાય આત્મામાં નથી એમ કહ્યું, ત્યાં તદ્દન પર્યાયને ઉગાડે અને અલોકમાં મોકલી દે તો એને આત્માનો અનુભવ થતો નથી. કેમ કે પરણતી અંતરસન્મુખ થઈ અભેદ થઈને આત્માને દૂષિત કરે છે. માટે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે એવું સાધકને જ્ઞાન હોય છે. એવી પર્યાયને સર્વથા ઉડાડે તો જે અન્ય મતી વેદાંત મત વાળા છે જેઓ મત આવતા વિદ્યાર્થીઓ તને દોષ લાગશે. એકાંત ઉદ્મયના પક્ષરૂપ વિચાર દ્રષ્ટિનો પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી શ્યાલબાદરૂપ છે. કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય એવો આત્માનો પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો સ્વભાવ છે. નિત્ય પણ આત્માનો ધર્મ છે અને અનિત્ય પણ પર્યાય અપેક્ષિત આત્માનો ધર્મ છે. એમ પ્રાણીઓને એ છે કે પ્રયોજન વસ્ત મુખ્ય ગૌણ કરીને કોઈ વખતે દ્રવ્ય સ્વભાવની કૃપાથી દ્રવ્યનું આલંબન લેવા પર્યાય વસ્તુ કે અને પછી પર્યાયનું જ્ઞાન કરાવવા માટે મુખ્યપણે પર્યાય છે એ જાણવા લાયક છે. જાણવામાંથી કાઢી જ નહીં નીકળી શકાતી નથી. એ જ્ઞાનમાં જણાઈ જાય છે એને જાણે છે. જાણેલો પુરુષનું કહેવામાં આવે છે. હવે આગળ એક અનાદિકાળની જીવની ભૂલ છે એ પણ બતાવે છે. પ્રાણીઓને એટલે અજ્ઞાની પ્રાણીઓને 10 પ્રકારના પ્રાણજીવી જીવે છે અને ઇન્દ્રિય પ્રાણને આત્માનો સ્વભાવ માને છે. એવા અજ્ઞાની પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. પર્યાયને આત્મા માનવાનું અજ્ઞાન અનાદિકાળનું છે. એની પાસે રાગને આત્મા માને, એક સમયની પર્યાયને આત્મા માને, પણ એ પર્યાય સિદ્ધિ પરમાત્મા અંદર બિરાજમાન છે એને દ્રષ્ટિમાં લેતો નથી. તેથી તેને પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. વ્યવહારના ઘણા પ્રકાર છે. એમાં શું અપેક્ષા એ જોઈએ તો શુભ રાગથી લાભ થાય માને તેને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. શુભ રાગનું હોવું તે વ્યવહારનો પક્ષ નથી તો વ્યવહાર છે. શુભ રાગનું હોવું તે ગુરુશાસ્ત્રની ભક્તિ ઇત્યાદિ એ રાગ હોય એને વ્યવહારનો પક્ષ કહેતા નથી. પણ એનાથી લાભ માને અને એનો સ્વામી બની એમાં કર્તૃત્વ બુદ્ધિ રાખે તેને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા પણ ન જણાય અને ખરેખર પર ન જણાય તો એ પક્ષમાં ગયો છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે ભલે મને આત્મા ન જણાય પણ પર તો જણાય છે ને એ પણ એક વ્યવહારનો પક્ષ છે. અલિંગ્રહણના બોલમાં કહ્યું કે આ આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું છું એમ માને છે કે અનાત્મા છે અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પણ જણાતો નથી. સ્વ પર કાંઈ યથાર્થપણે જણાતું નથી. છતાં એ શાસ્ત્ર જ્ઞાનનો પક્ષ રાખીને મને જ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાન બહુ વધ્યું. પેલા એટલું જ્ઞાન નહોતું, હવે જ્ઞાન બહુ વધ્યું. એ જ્ઞેય વધ્યું છે પણ જ્ઞાન વધ્યું નથી. જ્ઞેયને જ્ઞાન માને એવું જ્ઞેય છે. શાસ્ત્ર જ્ઞાન હોય પણ એ ઉપાદેય કરતો નથી એવું વ્યવહારનો પક્ષ પણ જીવને રહી જાય છે. એને જ્ઞાનનો બંધ કહેવામાં આવે છે. એ ઘણા પ્રકારો છે સૂક્ષ્મપણે. પછી પર્યાયથી સહિત જ આત્મા છે. એકાંતે પર્યાયથી રહી હોઈ શકે જ નહીં. એ પણ એક વ્યવહારનો પક્ષ છે. વ્યવહાર નથી. પર્યાયથી રહીત આત્માનું ભાન થઈ અને પછી પર્યાયથી સહિત જાણે તો તેને વ્યવહાર નહીં કહેવા. પણ પર્યાયથી સહિત જ આત્મા છે એમ એકાંતનો પ્રમાણના પક્ષમાં રોકાઈ જાય તો પણ તેને વ્યવહારનો પક્ષ છે. વ્યવહાર નથી. પ્રમાણ જ્ઞાન નથી પણ પ્રમાણ ખાસ છે. પ્રમાણનો પક્ષ થઈ ગયો છે. એમ વ્યવહારનો પક્ષ ઘણા પ્રકારે હોય છે. વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અગ્રહિત વિખ્યાતોની વાત કરી અનાદિ શબ્દ વાક્યો છે. એ કોઈના ઉદ્દેશથી એ ગ્રહણ નથી કર્યો, મનાથી કે આત્મા પોતાના સ્વભાવથી નાયક જ્ઞાતા હોવા છતાં પણ બીજાના ઉદ્દેશ વિના પોતે પોતાને લાગનો કરતા માની બેઠો છે, એ અનાદિનું એ શલ્ય છે. વિચાર કરવો કહે છે કે અનાદિકાળથી રહેવાનો પક્ષ છે અને એનો ઉપદેશ પણ એક તો વ્યવહારનો પક્ષ છે અને ઉપદેશક પણ કેવા મળ્યા, દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા, ભાવ ક્રિયા રૂચિહીન, ઉપદેશક પણ દેહવા, શું કરે જીવ નવીન, જે કરતો ઈકિરા કરે અને કરે છે એને પુષ્ટ કરનારા અજ્ઞાનજીવી ઉપદેશ પણ બરાબર છે. તમારી લાઈન સાચી લાગે છે. ઓ હા, બોલા બધા સુંદરવાળા છે, એકલા દેખ્યા બાકી થઈ ગયા, તમે બરાબર છો, ત્યાં એને દ્રઢ થઈ ગયો વિચાર. હા હા, આ કાચો પારો છે, એને કેળવીને ખાય તો કામ થઈ જાય, બાકી કોઈ નિશ્ચાભાસ થઈ જાય એની પ્રજ્ઞાના દોષથી એમાં શ્રી ગુરુ શું કરે. શ્રી ગુરુનો કઈ દોષ નક્કી તો એની પ્રજ્ઞાનો દોષ છે. વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે. આ 11મી ગાથા છે ને, 11મી ગાથા, 156 ગાથા, 167 અને 272 એ ચાર ગાથાનું ઇનામ જાહેર થયું છે જયપુરમાં વિદ્યાર્થીઓ માટે, કે વિદ્યાર્થીઓ જે વિદ્યાલયના છે, ભૂતકાળના પાસ થઈ ગયેલા બધા અને વર્તમાન જે છે તે બધા વિદ્યાર્થીઓને આ ચાર કાથાનો નિબંધ લખવાનું કહ્યું. લખીને 15 તારીખ સુધી મોકલજો, રાખો. ફર્સ્ટ ક્લાસ પાસ આવશે એને 1000 ઇનામ અને સેકન્ડ ક્લાસને 500 ઇનામ. ત્યારે બીજા કે અમે લખીએ કે નહીં, તમે લખો કૃષ્ણજી, તમને ધન્યવાદ આપવામાં આવશે પણ ઇનામ આપવામાં આવશે. લખવાની છો બધાને. આ ચાર ગાથા મૂળ છે, પાયાની વાત છે. વ્યવહારનો પક્ષ ભાવથી ભણે તો પક્ષ છૂટી જાય ને વ્યવહારનો જ્ઞાતા થઈ જાય. વ્યવહાર ના છૂટે તૈયાર છીએ અમે. કિશોરભાઈ કિશોરભાઈ કમિટીના મેમ્બર થી વાંચનકારને બોલાવવા, બીજું કિશોરી બધા એના મેમ્બર કમિટી નથી કે સોનુભાઈ, ક્યાં ગયા સોનુભાઈ? શું કહ્યું ભાઈ? એ તું જે માની બેઠો છો એવો તું નથી. અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો પ્રભુ? હા, તું એવો નથી, તું ઇન્દ્રિય જ્ઞાન વાળો નથી, તું ગુણપાપ વાળો નથી, તું કર્મના સંયોગ સંબંધ વાળો નથી, તું મનુષ્ય નથી, તું નારદી નથી, તું દેવ નથી પ્રભુ, તું તો ભગવાન આત્મા છો. એમાં અમે સાચી વાત તારું સ્વરૂપ છે એવું કહીએ છીએ, એમાં તને શું દુઃખ લાગે છે? કેમ કે જેવો તું માની ગયો છો એવો તારો આત્માનો સ્વભાવ, સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં જોયું એવો તારો સ્વભાવ છે. અને સંતોએ અનુભવીને વાત કરી છે કે આત્મા ભગવાન છે, બધા ભગવાન છે, બધા ભગવાન થાવ. એ આશીર્વાદ આપનારો ચાલ્યો ગયો અને અટાણે તો વચનને વાણીમાં પણ વક્રતા આવી ગઈ કે વિગોદમાં ચડે આવા આવા શબ્દો સંભળાય છે. પ્રભુ આ કોઈની કોઈ જીવ દુઃખી થાય એવો કોઈને વિચાર કરે તો બરાબર લાગતું નથી ને મુમુક્ષુને કોઈ શોભે નહીં. ભગવાન છો ને ભગવાન આવ. વર્તમાન તમે ભગવાન છો ને એનું અવલંબન લેતા ભગવાન તમે થાવ. આ કરુણાનો સાગર, કરુણાની મૂર્તિ આપણને રસ્તો માર્ગ બતાવી, ભૂલેલાને માર્ગ બતાવીને ચાલ્યા છે. કહે છે કે વ્યવહારનો પક્ષ નાતિકારનો છે. વ્યવહારનો નિષેધ આવ્યા વિના નિશ્ચયની પ્રાપ્તિ ત્રણ કાળમાં કદી કોઈ જીવને થતી નથી, થશે નહીં, થવાની નથી. વ્યવહારનો નિષેધ એ નિશ્ચયનું વાચ્ય છે. નિશ્ચય તો વચનાથી જ છે, પણ જે જ્ઞાન વ્યવહારનો નિષેધ કરે કે રાગ મારો નહીં, જે જ્ઞાનમાં આવ્યું કે રાગ મારો નહીં, હું તો જ્ઞાનમય આત્મા, હું જ્ઞાનમય આત્મા છું ને રાગમય નથી, આવો જેને વિચાર આવે તેને વિકલ્પાત્મક નિશ્ચયનો પક્ષ આવ્યો કહેવામાં, પછી પક્ષાતિક્રાંત થાય તો અનુભવ ચાર ગાથાની જાહેરાત કરી છે. પછી એક ભાઈએ કહ્યું, ભાઈ ઇનામ મારા તરફથી, અમદાવાદમાં એક બીજી રાખી ઇનામ મારા તરફથી, મેં કહ્યું ઇનામ આપનારા મળી ગયા છે ભાઈ. તો એક ભાઈ કે બીજા ઇનામ કાઢો કે અમારું રીસમાં નામ, આ ઇનામ આપનારાની હરીફા બોલો. એમ વિચાર આવ્યો કે જૂની બહેની છે ગુરુદેવને પરિચય વાળા, એ તો થોડા ટાઈમ પછી જીવનભાઈ વિદાય થવાનું છે ને આપણા બધું. આ જે નવી પેઢી તૈયાર થાય છે, નવી પેઢી જયપુરમાં નવી પેઢી તૈયાર થાય છે, જે કુમકુમની વાણી ગુરુદેવ સ્પષ્ટ કર્યું એને યથાર્થ ક્ષેત્રે પ્રતિપાદન કરે તો સ્વ પર બેની હિત થાય. તો એ વિદ્યાર્થીઓ પર મારી નજર ગઈ કે વિદ્યાર્થીઓ તૈયાર થાય તો સારું, અરે ચર્ચા તો કરે પરસ્પર, આ વ્યવહાર એટલે શું, વ્યવહાર નહીં એટલે શું, વ્યવહારનો પક્ષ એટલે શું ને વ્યવહાર શું, એના ભાગલા તો પાડે. વ્યવહાર નહીં તો જ્ઞાનનો અંશ છે અને વ્યવહારનો પક્ષ એ અજ્ઞાનનો અંશ છે. વિજ્ઞાન ક્યાં છે?
રાજકોટમાં પણ એવી સ્પર્ધા કરાવી.
હા બહુ સારી વાત છે.
ચાર ની બે ગાથા લીધી
પેલા. આ અધ્યન કરે ઉનાળથી એને લાભ થાય, અને જયારે વાંચન કરવા જાય બધી જગાએ તો એને ખ્યાલ આવે આ કેમ ચાર ગાથાનું થયું. અને પછી પૂછ્યું વિદ્યાર્થી કે કોણ તપાસશે? હું તપાસીશ. એના કોણ આપશે? હું આપીશ. હું આપી તો કહ્યું કે પાછળ જે બધા બીજા આપનારા નહીં. આ 11મી ગાથા પ્રેમ દર્શનનો પ્રાણ છે, એનું ધ્યાન ખેંચાતું નથી. વ્યવહારના પક્ષનો અભાવ કરવાનું કહ્યું.
ગુરુદેવનો ઉપદેશ ચાલુ જ રહીએ એવી ભાવના
થાય, એ ભાવનાથી જ આ ઇનામની વાત બહાર પાડી છે. 45-45 વર્ષ સુધી મહેનત કરી અને એ મહેનત ઉપર પાણી ફેરવવાની પ્રવૃત્તિ ચાલે એ કઈ અમને ગમે નહીં.
ગુરુદેવે પણ એમ કહ્યું હતું કે લાલુભાઈ અને મિત્રનું નામ મારી ગુરુ
ટેક પણ ઉતરી ગઈ છે. ટેક ભાઈ ગુરુદેવ સાહેબ સચાર શું કહ્યું પ્રભુ કે ધરાય આત્માનું હિત કરીને કોઈ શરણ નથી. કોઈ સંત, કોઈ મંડળ, કોઈ સિહાદી, કોઈ શરણ આત્માને નથી. 30-30 વર્ષના, 40-40 વર્ષના, 50-50 વર્ષના પહેલા જાય છે. આ તો કોઈ આપણને મહાભાગી જોગે લોટરી લાગી ગઈ. શ્રીમંદર ભગવાને અહીંયા મોકલા ગુરુદેવને, જાઓ લાયક જીવો ભારતમાં, નિકટ ભવિષ્યો ભારતમાં છે, પહોંચી જવા. નિકટ ભવિષ્યો અહીં ઘણા છે એટલે જે મોકલા, એક બે માટે ન મોકલે મહાપુરુષ, સર્વજ્ઞ ભગવાન મોકલે એક બે માટે. વાણી છૂટી ગર્ભના, જે ગર્ભના છૂટી હો, આખું હિન્દુસ્તાન સામે એકલો પુરુષ મેરું ડગે પણ. એ છે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ નાદિકાનો છે, એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. હા એ બરાબર છે, એ કર્તનિષ્ઠા પાસેથી જોઈ ગઈ. શુભાવ તો કરવો જોઈએ, કરતા કરતા ધર્મ કરવો જોઈએ કે આવે એને જાણવો જોઈએ, આવે એને જાણવો જોઈએ કે છે એને જાણવો જોઈએ, છે કોણ નાયક. આવે જયારે એને જાણવું છે કે જે ભગવાન એને જાણી લે ને એકવાર, અને પછી જે રાગ જણાય તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. નિશ્ચયની સાથે વ્યવહાર નહીં હોય હોયને હોય, અને વ્યવહાર નહીં નો વિષય પણ છે, તેથી તો વ્યવહાર નહીં છે, વિષય નથી એમ કોણે કહ્યું? આશ્રય કરવા યોગ નથી, વ્યવહાર નહીં નો વિષય નવ તત્વ છે, બધું છે, ચૌદનું સ્થાન, બારના સ્થાન બધું છે. બહુ બધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે, હામાં હા મિલાવે છે, અને એ વાત એટલી સીળી લાગે છે કે એમાં કાંઈ સમજવાની તકલીફ જ નહીં. બોલો, આ છેલ્લો આટલું પ્રત્યાખ્યાન કરો, ત્યાગ કરો. અરે જ્ઞાન પ્રત્યાખ્યાન છે, રાગનો ત્યાગ કરવો આત્માના સ્વભાવમાં નથી. કેમ કે આત્મા રાગના અભાવ સ્વભાવે, અપોહ સ્વભાવે વિરાજમાન છે. એ તો પરનું લક્ષ છૂટું ને રાગની ઉત્પત્તિ ન થઈ અને જ્ઞાનમાં એમ જાણ્યું કે આ રાગ પરભાવ છે, પરને પર જાણવું એનું નામ ત્યાગ કહેવામાં આવે છે. ત્યાગના નામે આખું હિન્દુસ્તાન ફેલાય છે. પણ જ્ઞાન પ્રત્યાખ્યાન એક વાક્ય એવું મૂક્યું, એક વાક્ય સોનેરી છે. જ્ઞાન પ્રત્યાખ્યાન, જ્ઞાનમાં એમ જાણ્યું કે આ દેહાદી ને આ કુટુંબ પરિવાર મારા નથી. જ્ઞાનમાં એમ નાયકની સદગુપ્ત જાણ્યું કે રાગાદી ભાવ મારા નથી. જ્ઞાન એક નાયકની સદગુપ્ત થઈને એમ જાણ્યું એક સમયની પર્યાય નાશમાં અનિત્ય સાપેક્ષ એ ખરેખર એ મારી ચીજ નથી. એમ જે જ્ઞાનમાં આત્માનું અવલંબન કરીને પરભાવને પર જાણ્યું તે જ્ઞાનનું નામ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન પોતે ત્યાગ છે. વાતો તો વાતું ઘણી કરી ગયા છે અને અગિયાર ભાગ ભાગ પડી ગયા છે, પણ વાંચવાની શરતો જોઈને સોનું બનાવવાની ઝોપડી તો ઘરમાં આવી, પણ કબાટમાં બરાબર તાળું મારીને રાખી મૂકી છે. ગમે ત્યારે આપણે તો સોનું બનાવ્યું નથી, ભૂખ હાથમાં આવી ગઈ છે. મંત્રો એમને માયું કરો આળસ ને કરા, સોનું બનાવવાની ટીમ કોઈ આળસ કરે અને કરે તો ઘણું કહેવાય ને. એ ભગવાન બનાવવાના પાત્રો આલમારીમાં પેક કરી રાખે, પેલા કાગળે પણ ફાયદા ન હોય. સ્વાધ્યાય તો ઊંચામાં ઊંચી વસ્તુ છે. સ્વાધ્યાયથી વિચાર કરીને છે, વિચાર દ્વારા નિર્ણય થાય છે યથા, અને નિર્ણય પછી અનુભવ આવે છે. બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર વ્યવહારનો ઉપદેશ આપે છે. વળી ચિનવાણીમાં ઉપરાંત બે વાત કરી, ત્રીજી વાત વળી ચિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો અસ્તાવ જાણી બહુ થયો છે. નામ ક્યાં, દર્શન ક્યાં, જાણે ક્યાં, દેખે ક્યાં, સ્થૂળ અપેક્ષાએ, મનુષ્ય તે આત્મા, દેવતે જીવ, તે અનેક પ્રકારે વ્યવહાર દ્વારા નિશ્ચયનો ઉપદેશ આપી શકાય છે. નિશ્ચય તો વચનાથી અનુભવ ગમ્ય છે માત્ર, પણ જે નિશ્ચયના સ્વરૂપને યથાર્થ ન હોય તેને કોઈના અસાધારણ લક્ષણ દ્વારા એને લક્ષ્ય કરાવવા માટે એટલો ભેદ પાડીને ભેદમાં ભેદ કાઢીને સમજાવે. તો ચિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ કુદરીનો અસ્તાવ કરે બહુ કર્યો, પણ આ ચિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ પ્રયોજન શું, શુદ્ધ નહીં અસ્તાલમ જાણી સાહેબ જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. પ્રસંગિત સંસાર ને પ્રસંગિત મોક્ષ એમ રાખવું ને નકર એકાંત થઈ જશે. તને એકાંતની ખબર નથી ને અનેકાંતની પણ ખબર નથી. હવે આગળ એ ચાર પ્રકાર થી ચેતાવ્યા જગતના જીવો છે. હવે એક બીજી વાત કરે છે, શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. શુદ્ધ આત્મા હું છું એવો અનુભવ તો કદી તેને અજ્ઞાની જીવને થયો. બોલું અનાદિનું કહ્યું હતું, અહીંયા કદી શબ્દ મૂક્યો વિશેષણ. શુદ્ધનીનો પક્ષ એટલે શુદ્ધાત્માનો અનુભવ લેવો, પહેલા પક્ષનો અર્થ વિકલ્પ ન લેવો. શુદ્ધનીનો અનુભવ તો કદી આવ્યો નથી. એના માટે કદી લીધું છે અનાદિ વિચારદ્રષ્ટિ. સાદી વિચારદ્રષ્ટિમાં બાદ રાખવા, બધા અનાદિ વિચારદ્રષ્ટિ ન હોય. સમોસરમાં આવે ને ગુરુદેવના, બધા અનાદિ વિચાર દ્રષ્ટિ ન હોય, સાદી વિચાર દ્રષ્ટિ પણ હોય. એ છે શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. શુદ્ધાત્માની વાત કરવી એ તો ક્યાંક ક્યાંક વિરલ. સોનગઢના સંતે કરી 200 વર્ષ પહેલા આ લખાણ છે કે શુદ્ધ નહીં નું ઉપદેશ જ મૂળ છે. સાચો ઉપદેશ મળે તો વિચાર કરીને પામે ને, ઉપદેશ જ ખોટા. એમાં પામવાનો પ્રકાર કોઈને ઊંચો વિચાર તો ઘટ થાય નહીં, એનો ઉપદેશ પણ વિરળ. ક્યાં ક્યાં છે નથી એમ નહીં, ક્યાં ક્યાં તો છે ને, હજી ક્યાં ક્યાં રહેવાનો પણ છે. પાંચમા હરણના છેડા સુધી ક્યાં ક્યાં રહેશે એનું કારણ કે આ છે ને, આ બીજનું વાવેતર એવું ગુરુદેવ કહ્યું છે. સોગાનીજીએ કહ્યું છે કે આ ગુરુની વાણી પાંચમા હરણના છેડા સુધી જેઓને સમય પ્રસંગમાં નિમિત્ત થશે એના જ્ઞાનમાં એવું લેખો છે. વાત સાચી છે, વિરોધ ક્યાં ક્યાં છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ, ઉપકારી શ્રી ગુરુ આત્મજ્ઞાની, શ્રી એટલે આત્મજ્ઞાન હોય એટલે ગુરુ કહેવાય. શુદ્ધ નહીં આત્મા પુણ્યને પાપના બે ભેદ પડતા એટલું મિથ્યાત્ છે. એ તો પાપ, પાપને પાપ છે. ગમે એવી મિથ્યાત્વની મંદતા થાય તો એને પુણ્ય કહેવાય. ગમે એટલી મિથ્યાત્વની મંદતા થાય તો એ પુણ્ય તત્વ નથી, એ તો પાપ તત્વ છે. માટે કહે છે કે શુદ્ધાત્માનો અવલંબન લ્યો, એનો આશ્રય કરવાથી સમય પ્રતિ થઈ શકાય છે. એને જાણ્યા વિના, શુદ્ધાત્માને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, વ્યવહાર ગુના નથી, વ્યવહારમાં મગ્ન થઈ ગયો છે. વ્યવહાર ગુના તો જ્ઞાની હો, આત્માને જાણતા જાણતા જે પ્રકારના ભાવ આવે એને જાણે, એનો વ્યવહારનો જાણનાર કહેવાય. પણ અજ્ઞાની વ્યવહારમાં મગ્ન છે, શુભ રાગમાં ઓતપ્રોત મગ્ન થઈ ગયો છે, શાસ્ત્ર જ્ઞાનમાં એવો લીન થઈ ગયો છે. આ જ્ઞેયુક્ત છે, નાયકનો શંકર દોષ કરી ગયો છે. ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી કે ભય જ્ઞાન કરી શકે. જે ઇન્દ્રિય જ્ઞાન એકત્વ કરે એ વિભક્ત કરવાની તાકાત એનાનો, એ તો અતિન્દ્રિય જ્ઞાનની તાકાત છે વિભક્ત કરવાની. એ કહે છે વ્યવહારમાં મગ્ન છે, વ્યવહાર જ્ઞાન નહીં. સાધક તો વ્યવહારનો જાણનાર છે, પણ બોલો તો વ્યવહારમાં મગ્ન થઈ ગયો, ડૂબી ગયો, ઓતપ્રોત થઈ ગયો. મગ્ન થવું જોઈએ સ્વભાવમાં અને મગ્ન થયો રાગમાં. મગ્ન થઈ ગયો ભગવાન આત્મામાં અને મગ્ન થયો આશ્રવમાં. એ સંવર ક્યાંથી પ્રગટ થાય? ગમે એટલી નંદભાઈ વાત કરે ને, શાસ્ત્ર કહે ને, શાસ્ત્રના જાણનારા પણ વાત તો શાસ્ત્રમાં હોય કરે. પણ ભાઈ એ તો પોતે પોતાથી જયારે સમજે ને, ખરેખર તો એવો શાસ્ત્રમાં પાઠ છે કે જયારે પોતે પોતાનો ગુરુ થાય ત્યારે સમજાશે, બીજાથી સમજી શકે, બીજા એને સમજાવી દે એ વસ્તુના સ્વભાવમાં નથી. કેમ કે બેન રહ્યો છે કરતા કરું સમજતો છે જ નહીં. માટે જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે, વ્યવહાર જ્ઞાન નહીં, વ્યવહારનો જાણનાર તો જ્ઞાની કહેવાય, અને વ્યવહારમાં મગ્ન છે એ જ્ઞાની છે. જ્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધારૂપ નિશ્ચય સમ્યક થઈ શકતું નથી એમ આશય જાણવો. હવે 2-3 બે બાકી છે. ગાથા કાઢો 387 ને 89. 387 ને 89 પાનું 551 જે ઘરે લાગે, 551 538 ને 537 છે. સર્વોચ્ચ જ્ઞાન અધિકાર છે. ગાથા 387 શ્રી કૃષ્ણ ટાઈપ કરો પછી જે Thank you. જે આત્મા કર્મ ફળને પોતાનું કરે છે, માને છે, તે ફરીને પણ આ પ્રકારના કર્મને એટલે દૂરના બીજને માને છે. કર્મના ફળને વેદતો થતો જે આત્મા કર્મ ફળ મેં પીડ્યું એમ જાણે છે, તે ફરીને પણ આ પ્રકારના કર્મને એટલે કે દુઃખના બીજને માને છે. કર્મના ફળને વેદતો થતો જે આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીને પણ આ પ્રકારના કર્મને દુઃખના બીજને માને છે. એની ટીકા બહુ તે બધા સામાન્ય જેવો સમજી શકે એવી ટીકા આવશે. આખો જરા થોડું આવ્યું, બાકી પણ ટીકામાં બહુ સરસ આવશે કે અજ્ઞાન કેવું ઊભું થાય છે અને કેવી રીતે કર્મને બાંધે છે એનો વિસ્તાર હવે આવશે.
બાબુજીનું પ્રવચન.